તારીખ 31/3/1983, શ્રી પરમાગમ સાર, બોલ નંબર 205 અને 206 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 83.
પાગ ઉપરના ચિત્રેલા દીવા ખણને માળે નો તેમ એકલા શાસ્ત્રના જ્ઞાને સંસાર મળે નહીં, ધારણા જ્ઞાન મનુષ્ય છે કે જેમ કોઈ બુદ્ધિબળથી શાસ્ત્રના વિષયને સમજવાનો પ્રયાસ કરે, સમજાય પણ શાસ્ત્રકાર આમ કહેવા માગે છે, પણ એકનું શાસ્ત્રનું જ્ઞાન એટલે પરલક્ષી શાસ્ત્રનું જ્ઞાન, એકનું શાસ્ત્ર જ્ઞાન નહીં, એકનું શાસ્ત્રનું જ્ઞાન એટલે પરલક્ષી જ્ઞાન, શુષ્ક જ્ઞાન, ધારણા જ્ઞાન,
બરોબર,
એને એકનું શાસ્ત્ર જ્ઞાન કહ્યું છે. એમ નથી કે માત્ર બાહ્ય ક્રિયા કરે છે તે જ નિરર્થક છે, અહીંયા તો જ્ઞાનની ક્રિયા દેખાય અને તે શાસ્ત્ર સંબંધિત જ્ઞાનની ક્રિયા દેખાય તો પણ આત્મજ્ઞાન રહિત જ્ઞાન છે, એને એકનું શાસ્ત્ર જ્ઞાન અથવા માત્ર કોરી ધારણાનું જ્ઞાન, યાદદાસ્તનું જ્ઞાન અથવા શુષ્ક જ્ઞાન કહેવામાં આવે છે, એને એકનું જ્ઞાન કહ્યું. આત્મજ્ઞાન વિનાનું એકનું જ્ઞાન છે, કાં તો શાસ્ત્ર સંબંધિતનું જ્ઞાન આત્મજ્ઞાન સહિત હોય તો તે ભલું છે, રૂડું છે, અને કાં તો તે શાસ્ત્ર જ્ઞાન આત્મજ્ઞાનની પ્રાપ્તિના પ્રયાસ વાળું હોય, કાં તો આત્મજ્ઞાન સહિત હોય, અને જેને આત્મજ્ઞાન સહિત પણ ન હોય તેને આત્મજ્ઞાન થાય એવા પ્રયાસ વાળું તો એ જ્ઞાન હજી કંઈક સાર્થક છે એમ કહેવામાં આવે. ત્યાગ, વૈરાગ અને શાસ્ત્ર જ્ઞાન બધું બહારની ક્રિયામાં જાય છે, એ ક્યારે એની સફળતા ગણવામાં આવે છે અથવા એનું કઈક મૂલ્ય પણ ત્યારે આંકવામાં આવે છે કે જ્યારે આત્મજ્ઞાન સહિત હોય ત્યારે. વૈરાગ્યાદિ સફળ જો સહ આત્મજ્ઞાન અથવા આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન, નિદાન એટલે અહીંયા પ્રયત્ન, આ નિયાણું બાંધે છે ને ધ્યેય, જેને આત્મજ્ઞાનની પ્રાપ્તિનું ધ્યેય માત્ર છે એકલા એ જ ધ્યેય છે, જે કાંઈ શાસ્ત્ર જ્ઞાન વૈરાગ્યાદિ માં એ જોડાય છે તો એ શાસ્ત્ર જ્ઞાન છે, એની સફળતા છે, નહીતર શાસ્ત્ર જ્ઞાનની સફળતા નથી, અને તેનાથી સંસારનો નાશ નહીં થાય. કદાચ તને ધારણાથી જશે વિકાસ થશે તો અંગ પૂર્વની ધારણા, સૂક્ષ્મનો વિકાસ હશે તો અંગ પૂર્વની ધારણા થશે, પણ તેથી કાંઈ તારો સંસાર નહીં પડે એમ કેમ?
બરોબર,
જન્મ મરણ ટાળવું છે એ જે મુખ્ય કાર્ય છે, એ કાર્ય ન થયું તો કાંઈ નથી, હવે આગળ જ લેશે તો કાંઈ જ નથી કર્યું, જન્મ મરણની ગાંઠ ગળી નથી એને જીવનમાં કાંઈ જ નથી કર્યું,
બરાબર,
ગમે તે કર્યું હોય છતાં એને કાંઈ કર્યું નથી. જ્ઞાની નો ગજ છે, જ્ઞાની આ ફૂટપટ્ટી થી માપે છે, બીજી રીતે જ્ઞાની નો ગજ નથી. આ તો એમ કહે છે કે અંદર માં જન્મ મરણ તૂટે એવી વાત છે, એ પ્રકારમાં આવ્યો છે તો બરાબર છે, અને નહીતર એનો કઈ અર્થ છે. કોઈ પણ બહારના પ્રકારને ગણતરીમાં જ લેખતા નથી, આ એક મુખ્ય વાત છે. મોક્ષ માર્ગને વિશે આ એક ખાસ પાયાની વાત અહીંથી શરૂ કરવામાં આવે છે. દ્રષ્ટાંત લીધો હતો કે કાગળ ઉપર દીવો છીક્યો હોય અને ખડ કે સહેલાઈથી બળી શકે એવો પદાર્થ છે, તરત જ અગ્નિ મૂકો, ખડ બળે, ખડને અગ્નિ પકડતાને વાર લાગે, લાકડાને વાર લાગે, બીજી ચીજને વાર લાગે, ખડ તો તરત જ ભડભડાટ છળગે. અને કાગળ ઉપર હજાર દીવા ચીતર્યા હોય તો લાખ દીવા ચીતર્યા હોય, કરોડ દીવા ચીતર્યા હોય, ખડના એક તણખલાને બાળે એમ અહીંયા એકલા શાસ્ત્ર જ્ઞાન ઉપર પ્રહાર કર્યો છે કે ખરેખર એ સંસારને નહીં બાળે. એમ નથી કે માત્ર ક્રિયાકાંડમાં પડેલા છે એની ટિપ્પણી કે ટીકા છે. અહીં તો જે શાસ્ત્ર જ્ઞાનની પદ્ધતિમાં અને શાસ્ત્ર જ્ઞાનના વ્યવસાયમાં અને રોજિંદા શાસ્ત્ર સ્વાધ્યાયના ની ક્રિયા, એ પણ ક્રિયા છે ને, બાહ્ય ક્રિયા છે, એમાં પીડ્યા છે, એને પણ આ ચેતવણી દેવામાં આવે છે કે એ શાસ્ત્ર જ્ઞાન આત્મજ્ઞાન સહિત હોવું ઘટે છે અથવા આત્મજ્ઞાન થાય એ પ્રકારના પ્રયત્ન સહિત હોવું ઘટે છે. બસ આ સિવાય બીજી કોઈ વાતનો આમાં અવકાશ નથી, આ સિવાયની કોઈ વાત કરવાનો અવકાશ નથી. એ
પ્રકારનું
શાસ્ત્રમાં જે કહેવા માગે છે, જેવો આત્મા બતાવવા માગે છે, એવો આત્માનો અનુભવ કરવા માટેનો યથાયોગ્ય પ્રકારે પ્રયત્ન હોવો જોઈએ.
બરોબર,
એટલે એની જેટલી હદે તીવ્ર ભાવના હોવી જોઈએ, જેટલી હદે આત્માને જાણવાની જિજ્ઞાસા હોવી જોઈએ, અને પૂર્ણ નિર્દોષ થવાના ધ્યેય છે એની પર્યાયે પર્યાયે પ્રસંગે પ્રસંગે જાગૃતિ હોય, અને એવી તીવ્ર લગ્નથી પૂરો પાછળ પડી જાય. એક આત્મજ્ઞાન થાય ત્યાં સુધી આત્મજ્ઞાન થવા અર્થે જ પૂરો ઉદ્યમ હોય, પૂરો એની પાછળ લાગેલો રહે, અને એ સિવાય બીજું બધું ગૌણ થઈ જાય. એક આત્મજ્ઞાન ન થાય, અનુભવ ન થાય ત્યાં સુધી ક્યાંય ચેન પડે નહીં, બધા રસ નિરસ થઈ જાય. એવા પ્રકાર સહિત એ જો જેમાં આત્મા કયો છે એવા જે શાસ્ત્ર શાસ્ત્ર જ્ઞાનમાં તો શું છે કે એમાં આત્મા બતાવ્યો છે, ખરેખર તો સદશાસ્ત્રોમાં આત્મા બતાવવામાં આવ્યો છે કે આત્મા સ્વરૂપે કેવો છે. અનાદિથી આ જીવ જે પોતાના સ્વરૂપને વિશે અજાણ્યો રહ્યો એ વિશે ત્યાં પ્રદર્શિત કર્યો છે, એને જાણવા માટે આટલી તૈયારી સહિત જાણે ત્યારે એને એ શાસ્ત્ર જ્ઞાનની પ્રવૃત્તિ યથાસ્થાનમાં કરે છે એમ સમજવું જોઈએ. અને જેને આત્મજ્ઞાન થયું છે તે પણ પોતાની સ્વરૂપની લીનતા વધારવા અર્થે એ જે શાસ્ત્રો કે જેમાં એ શુદ્ધાત્મ સ્વરૂપનો અત્યંત અત્યંત મહિમા કર્યો છે, વારંવાર મહિમા કરીને એને કહી દેખાડ્યો છે, એ શાસ્ત્રનું એ અધ્યયન કરે તો એની ભાવના ઉડાય.
બરોબર,
બાકી એમને કોરી ધારણાથી અને એ ધારણા એને અભિમાનનું કારણ થાય, એ ધારણાને લઈને હું સમજો છું એવા સ્વચ્છંદનું કારણ થાય, એને પ્રાય દુર્ગુણનું કારણ થાય, એ ભાવ એ શાસ્ત્ર જ્ઞાનથી સંસાર તો બળતો નથી, ઉલટાનો વધે છે, બળવાનો તો પ્રશ્ન નથી, નુકસાન થાય. જેવું છે હથિયાર છે, સાધન છે, વાપરતા આવડે તો કામ થાય, ને નહીં તો પોતાને જ લાગે, એવી વાત છે. એ ચેતવણી આપી છે. સૂક્ષ્મ જ્ઞાનમાં રહેવા જેવું નથી, ભલે ત્યારે આત્મજ્ઞાન ન હોય મોક્ષની ભૂમિકામાં, તો પણ એનું હૃદય તો આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે ભીંજાયેલું હોવું જોઈએ. લાખો કરોડો અબજો જીવો અત્યારે, અબજો મનુષ્યો છે, કોઈ એક સમ્યક દ્રષ્ટિ હોય કે જેની પાસે આત્મજ્ઞાન છે, એ માલ છે, ત્યાંથી એને સમજવું છે, તો એને એની દુર્લભતાનો ખ્યાલ આવવો જોઈએ. કેટલી દુર્લભતા છે આ વિશે. બાકી શાસ્ત્ર વાંચીને શીખી લઈએ, જેમ કોઈ નિશાળમાં જઈને ગોખી લઈએ છે, શીખી લઈએ છે, એમ અહીંયા પણ વાંચીને સાંભળીને ચર્ચા વાર્તા આદિ કરીને શીખી લઈએ, ધારી લઈએ, એથી કાંઈ એને એ કામની ચીજ નથી, ઉલટાનું નુકસાનનું કારણ થઈ જાય, એ ધ્યાનમાં રાખવા જેવો વિષય લીધો છે. 206 જેના જન્મ મરણની ગાંઠ ગળી નથી, એને જીવનમાં કાંઈ કર્યું નથી. મનુષ્ય જેવો મનુષ્ય પર્યાયમાં આવ્યો, અનંત કાળે જે મનુષ્યની સ્થિતિ ઊભી થાય છે, અનંત કાળે ઊભી થાય છે, પરિણામનો જે વેપાર છે, જેમ વેપારમાં કાં લાભ થાય ને કાં નુકસાન થાય, દિવાળીએ સરવૈયું કાઢે 12 મહિનાનું, કાં નફો કર્યો હોય ઓછા વધતા પ્રમાણમાં, કાં નુકસાન કર્યું હોય, પણ ક્યારે નહીં નફો ને નહીં નુકસાનનું સરવૈયું ક્યારે નીકળે, નીકળે ક્યારે છે અનુભવ? લાખો કરોડો વેપારીમાં સેંકડો વર્ષમાં કોક ને નહીં નફો ને નહીં નુકસાન એવું કરવું છે, બાકી કાં નફો ને કાં નુકસાન, એમ પરિણામના વેપારમાં કાં શુભની અધિકતા થઈ જાય ને કાં અશુભની અધિકતા થઈ જાય, બે માંથી એક પલ્લું તો નમે નમે ને, એટલે કાં શુભ ગતિમાં દેવલોકમાં જાય ને કાં અશુભ ગતિમાં, બહુ ભાગ તિર્યંશમાં, કોઈ વાર નારકીમાં પણ જાય. મનુષ્ય તો ભાગ્યે જ જીવ થાય છે, કેમ કે એમાં નહીં નફો નહીં નુકસાનની સ્થિતિ આવી દીધી, બહુ મધ્યમ પ્રકારના કર્મનું સંકલન થયું હોય અને એનું પાછું ઉદયકાળ સાથે આવે એવી સ્થિતિ એ બધા પાકે મનુષ્યના આયુ સુધીમાં, એ પ્રકારનું બધો મેળ પડે ત્યારે માન મનુષ્ય આવે છે. હવે કહે છે કે જેને જન્મ મરણની ગાંઠ ગાળી નથી, આવો મનુષ્ય પર્યાય પ્રાપ્ત હોવા છતાં જન્મ મરણ મટે નહીં એ સ્થિતિ એને પકડી નહીં, કાં તો શુભના રસમાં ચડી જાય, કાં શુભના રસમાં ચડી જાય, સંસારના કાર્યોમાં ચડી જાય, અશુભના રસમાં ચડી જાય, આ બાજુ ધર્મના ક્ષેત્રમાં ક્યાંક પ્રવૃત્તિ ચડી જાય તો શુભના રસમાં ચડી જાય, પણ એમાં એક માં શુભા શુભાવ થી જન્મ મરણ ની ગાંઠ ગળતી
નથી.
જે શુદ્ધ પરિણમન છે, શુદ્ધ આત્માના આશ્રય જે શુદ્ધ પરિણમન છે, એનાથી જન્મ મરણ ની મિથ્યાત્વની જે ગાંઠ છે એ છેદાય છે, એ ભેદાય છે, એ તોડી નથી. એને જીવનમાં કાંઈ કર્યું નથી. નાનીના જ્ઞાનમાં એનો આંખ એવો છે કે એને શૂન્યમાં રાખ્યો છે. હજી એને કાંઈ કર્યું છે એવી જરા પણ એની ગણતરી કરતા
નથી.
પણ આટલા બધા આગળ વધેલા લોકો કહે છે, મહારાજની પાઠ પકડીને આગળ બેસીને બધું કરે, જે કાંઈ કરે નથી. આપણે કહેતા આ તો આગળ પાઠ પકડીને બેવા વાળા છે. એટલે જન્મ મરણની ગાંઠ ગળી નથી, એને કાંઈ કર્યું નથી.
ખરેખર પાઠ પકડીને બેઠા તો ગળી જાય.
પ્રકાર અત્યારે તો બહુ ફેરફાર છે. હવે જો મનુષ્યમાં કોપ ને સમીર દર્શન પ્રગટે, 385 કરોડની વસ્તી છે, 4.25 કરોડ, 4 કરોડ આસપાસ, 400 કરોડ આસપાસની વસ્તી છે. આ જે વિશ્વમાં આપણે આવાગમન કરીએ છીએ, એવા આ ક્ષેત્રમાં અબજો જીવમાંથી કરોડો સેંકડો કરોડ છે, અને 400 કરોડ એટલે સેંકડો કરોડ, એમાંથી કોકને સમીર દર્શન પ્રગટે એવી સ્થિતિ છે. કહે છે કે એને જીવનમાં કાંઈ જ કર્યું નથી, ભલે બીજું ગમે તેટલું કર્યું હોય, પણ એને કાંઈ જ કર્યું નથી. ભલે એમ કે ત્યાગ વૈરાગ દીક્ષા અંગીકાર સાધુપણું કાંઈ જ કર્યું નથી, અને જેણે ગ્રહસ્થાશ્રમમાં પણ ગ્રહસ્થમાં હોવા છતાં પણ ગ્રહસ્થને લાયક બધો ઉદય હોય, પ્રવૃત્તિ હોય, પણ અંદરમાં અનુભવ કરીને જન્મ મરણની ગાંઠ ગાળી નાખી એને બધું કરી દીધું છે. એને કાંઈ બાકી
નથી,
બધું એને કરી દીધું છે. એમ કહી દીધું કેમ કે સિદ્ધ ભગવાન એના હાથમાં આવી ગયા છે, અહીંયા હાથમાં આવી ગયા છે. એમ કહ્યું 203 માં એમ કહ્યું કે એના હૃદયમાં કૂતરાઈ ગયા
છે.
મહત્વ આપ્યું છે, મોક્ષ માર્ગમાં પ્રવેશ કરનાર જીવ અલ્પકાળમાં અવશ્ય સિદ્ધ પર્યાયને પ્રાપ્ત થશે, અને અત્યારે પણ એનું જે નિજ સિદ્ધ પદ છે એને એનો એ અનુભવ કરે છે, અંતર્મુખ થઈને એનો અનુભવ કરે છે,
બરોબર,
એનો સાક્ષાત્કાર કરે છે. અનુભવ કરે છે એટલે સાક્ષાત્કાર કરે છે, અને જેના કારણે જન્મ મરણનો છેદ થઈ જાય છે, પરિભ્રમણ ટળી જાય છે, એને બધું જાણે. એક ન્યાયે એને બધું કરી દીધું. આમ તો મોક્ષ માર્ગમાં વિકાસ થવો ભલે બાકી છે, અને મોક્ષ પર્યાયની પ્રાપ્તિ થવી પણ બાકી છે, તો પણ એ અલ્પકાળમાં કરી લેશે જ, ગેરેન્ટેડ કરી લેશે, એવી સ્થિતિ જોઈને એક ન્યાય એને બધું કરી લીધું. આપણે નથી કહેતા કોઈ સારા કામે નીકળે, ક્યાંયથી ક્યાં ગયા કે સંદેશ શિખરની યાત્રાએ ગયા, હજી સ્ટેશન પહોંચ્યા હોય તો પણ સંદેશ શિખર ગયા એમ કહેવામાં
આવે,
કેમ કે સારી ભાવનાથી નીકળ્યા છે, અને અવશ્ય યાત્રા કરશે જ, પૂરી કરીને જ આવશે, એ બધું એની અંદર આવી જાય છે,
બરોબર.
એમાં તો બહારમાં પરાધીનતા છે અને કદાચ ફેરફાર થઈ જાય, પણ અહીંયા જઈને મોક્ષ માર્ગમાં પ્રવેશ થાય છે એને મોક્ષની પ્રાપ્તિ ન થાય એમ કદી બનતો અલ્પકાળમાં એનો સુખો અંદરમાં આત્માની શક્તિ એટલી પાવરફુલ છે કે જો એ શક્તિને યથાસ્થાને યોગ્ય કાર્યમાં યોગ્ય સ્થાનમાં લગાવે તો એને પૂર્ણ દશા પ્રાપ્ત થતા વાર ન લાગે.
બરોબર.
ઊંધી લગાવે તો અનંત સંસાર રખડે અને સવળી લગાવે તો અલ્પકાળમાં મુક્ત થઈ જાય. અનાદિનો અંધકાર હોય, અંધારું અનાદિનું હોય તો પ્રકાશ કરીએ ત્યારે એને જતા કેટલી વાર લાગે? પણ ઘણા વર્ષનું છે. પ્રકાશનો સ્વભાવ એવો છે કે અનાદિના અંધારાને જવા માટે એક જ સમય લાગે. જે ક્ષણે પ્રકાશ થાય તે જ સમયે અંધારાનો નાશ થાય. તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. આત્મસિદ્ધિમાં ઘણી વાતો આવી છે. કઈ કર્યું નથી દેવલોકમાં જઈ આવ્યા એટલે નવમી ગ્રીવત જઈ આવ્યો. નિવ્રત ધાર અનાદિનો છે એમાં એને કેટલી અંગીકાર કરીને ચોખ્ખા મહાવ્રત આદિ 28 મૂળ ગુણોના સંયમ ભાવ ચોખ્ખા નિર્તિકા એના ફળમાં નવમી ગ્રીવ ગયો. પણ અંદરમાં મિથ્યાત શૈલ્ય શલ્ય રહી ગયું. એ શલ્ય છે, મિથ્યાત્મનું શલ્ય રહી જાય છે. નિશલ્યો વૃત્તિ આવે છે તત્વાર સૂત્ર. નિશલ્યો વૃત્તિ તમારે બધા મોઢે કરે છે. દિગંબર માતા તત્વાર સૂત્રને મોઢે કરે. નાના નાના ટુકડા છે ને, સૂત્રના ગાથાઓ નથી. બીજા બધા પરમાગમોમાં એવું છે કે ગાથાઓ છે, એ કંઠસ્થ રહેવી જોઈએ તો બોલતા આવડે. આમાં તો બહુ નાના નાના ટુકડા છે. અર્પિત અનર્પિત સિદ્ધે હે ઉત્પાદ વિધ્રુવયુક્તમ સત, આ એમનું છે તત્વાર સૂત્રનું છે. ઉત્પાદ વિધ્રુવયુક્તમ સત સત્લક્ષણમ દ્રવ્યમ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ બધા એ સૂત્ર તત્વાર સૂત્રના છે. નાના નાના સૂત્ર છે, અનેક વાર બોલે તો કંઠસ્થ થઈ જાય. એમાં એમ છે કે બહારમાં ત્યાગનો શુભ વિકલ્પ આવે એથી મિથ્યાત્વ ટળે એવું નથી. એવું કારણ કાર્ય અને સંબંધ નથી. એટલે તો કોઈ ગ્રસ્તાશ્રમમાં સંયમ નથી. ગ્રસ્તાશ્રમમાં સંયમ નથી. તિર્યંચ છે અને સંયમ નથી. નારકીને સંયમ નથી. દેવને સંયમ નથી. જો સમ્યક દર્શન ને પ્રાપ્ત કરે તો જન્મ મરણ ની ગાંઠ કાઢે. એ સમજવું એમાં એવું છે કે પોતાની કલ્પના એ સમજાતું નથી. આત્મા જે સત પદાર્થ છે એ સત પોતાની કલ્પના એ સમજાતો નથી. સતની પ્રાપ્તિ સત જેને પ્રાપ્ત છે એવા સત્પુરુષ એના દ્વારા થાય છે. પરખેથી એમને વાત કરી. ભાવનગર તો 18 માઇલ દૂર છે પણ અહીંના જૈન ભાઈઓ કહેવાતા ઉપેક્ષા ઉપેક્ષિત થયા. એનાથી ઉપેક્ષિત રહ્યા આત્મજ્ઞાનની આવી વાત કહેનાર આ કાળમાં આ વિરલ પુરુષ હતા.
બરોબર.
જેમણે હજારો પડખેથી આત્મજ્ઞાન શું ચીજ છે એ પ્રસિદ્ધ રીતે કહ્યું અને તે અનુભવીને કહ્યું. શાસ્ત્રથી તો ઘણા કહી શકે, અનુભવીને કહ્યું એ બહુ મોટી વાત છે. આ એ વિરોધ જ છે. ઉપેક્ષા કરે એ પણ વિરોધ છે, અને ચોખ્ખો વિરોધ કોઈ સત્પુરુષનો કરે ત્યારે એમ સમજવું કે અનંતાનુબંધીના ક્રોધ માન માયા અને લોભની ઘણી તીવ્રતા વર્તે છે. કોઈ ચોખ્ખો વિરોધ કરે નામ લઈને, નામ દઈને વ્યક્તિગત રીતે, ત્યારે તો સમજવું કે અનંતાનુબંધીનો ક્રોધ, અનંતાનુબંધીનું માન, અનંતાનુબંધીની માયા અને અનંતાનુબંધીનો રોગ એનો અતિ તીવ્ર ઉદય વર્તે છે. થાય ને તેવા પરિણામ ન થાય, નહીં તો એવા પરિણામ ન થાય. ઘણા તીવ્ર પરિણામ હોય તો એવા પરિણામ થાય. આ પરિસ્થિતિ છે. આમાં જ્ઞાનીના નિર્મળ જ્ઞાનમાં કઈ પોલ ચાલે એવું નથી, અને થાબડ ભણા કરીને કોઈને રાજી રાખે કઈ કામ આવે એવું નથી. ભાઈ તમે બહુ સારા, ભાઈ તમે બહુ સારા. એવું છે. હાજી પણ છતાં એટલી કાળજી ન લીધી કે આ શુભ ભાવ તે ધર્મ નથી એમ કહે છે. જીવ ધર્મના ક્ષેત્રમાં છેતરાય છે તો આ એક સ્થાને છેતરાય છે. આ જે એકનું શાસ્ત્ર જ્ઞાન છે તે ધર્મ નથી. જીવ છેતરાય છે તો એકલા આત્માની વાત આવે છે પણ આત્માનું જ્ઞાન નથી આવતું એમ છે. આત્માની વાત આવે પણ આત્માનું જ્ઞાન ના આવે તો શું કામ લાગે? વેપાર કરે પણ નફો ન થાય એ જોવે જ નહીં તો શું કામ લાગે? વેપાર કર્યા કરે, લીધું ને દીધું, ચાલો આ માલ ખરીદ્યો, વેચો, ગ્રાહક આવે એને વેચો, હું વેચવા આવ્યો એનો લીધો, કેમ કે વેપાર કરવો છે. પણ ભાઈ શું ભાવે લે, શું ભાવે વેચે, શું નફો મળે છે, કારણ કે વિચાર કર સાફ થઈ જાય. વેપાર કરતો કરતો સાફ થઈ જાય. એમ છે. પરીક્ષાના ઘણા બોર્ડ લીધા છે. આઠસો પછીના જે બોર્ડ છે ને,
બરોબર,
સાડા આઠસો પછી એમાં ઘણી વાતો બીજી છે. મોક્ષ માર્ગ પ્રકાશકના પ્રવચનો ઉપરના બોલ છે બધા, એમાંથી પ્રવચનોમાંથી લીધેલા છે. પરીક્ષાના ઘણા બોલ છે.
આપણે 34 પાત્ર બધા પરીક્ષા
આપણે 34 પાત્ર શાસ્ત્ર કેવા શાસ્ત્રો વાંચો, શાસ્ત્રો કેવા વાંચવા, ગમે તે શાસ્ત્રો વાંચવાની. મોક્ષ માર્ગ તો વિતરાગ ભાવ છે, માટે જે શાસ્ત્રોમાં કોઈ પ્રકારે રાગદ્વેષનો ભાવનો નિષેધ કરી વિતરાગ ભાવનું પ્રયોજન પ્રગટ કર્યું હોય તે શાસ્ત્રો વાંચવા સાંભળવા યોગ્ય છે. હજુ કયા શાસ્ત્રો વાંચવા સાંભળવા એની ખબર ન હોય એ ક્યારે સંસારના દુઃખથી છૂટે કે તેને દુઃખનો અભાવ થાય નહીં, માટે સાચા શાસ્ત્રનો પહેલા નિર્ણય કરવો. એ તો ફક્ત વ્યસન ઉપર લીધું છે, એ તો શ્રોતાને વાંચો, પરીક્ષા ઉપર બહુ બહુ બધા આવે છે કેટલાક. પરીક્ષા નથી એમાં તો શ્રોતા કેવું હોય, 40 તો વાંચ્યું એક જ ફળ છે. એ બના છે શ્રોતા શ્રોતાના બોલ છે. વિતરાગતા વધે અને કશાય ઘટે એનું પ્રયોજન જેમાં હોય તે જૈન શાસ્ત્ર છે, એમાં કઈ છે. વિતરાગતા વધે અને કશાય ઘટે એવું જેમાં પ્રયોજન હોય તે જૈન શાસ્ત્ર છે. આ વાતની જેને પરીક્ષા કરતા આવડતી નથી, કારણ કે આ પ્રયોજનનો વિષય છે. આમાં વિતરાગતા પ્રગટે એમ છે કે નહીં, કશાય ઘટે એમ છે કે નહીં, એમ જેને પરીક્ષા કરતા આવડતી નથી તેને ધર્મ થઈ જાય એમ કદી બને નહીં. કોઈ કહે કે આપણે પરીક્ષા કરવાનું શું કામ છે, જે હોય તે માની લો, આપણે તો જૈનમાં છીએ, જૈન કુળમાં જૈનમાં છીએ, આપણા વિતરાગ દેવ ગુરુ શાસ્ત્ર આપણા દેવ ગુરુ શાસ્ત્ર છે, માટે પરીક્ષા કરવાનું શું કામ છે. પણ એમ એવી રીતે ચાલે નહીં, ધર્મ અપૂર્વ ચીજ છે, ધર્મની પર્યાય કેવી હોય તેમાં નિમિત્ત કેવું હોય તે પહેલા જાણવું. જેણે રાગ પુણ્યને નિમિત્તના આશ્રયે ધર્મ મનાવ્યો છે એવા જે કુદેવ, ઠીક છે, એ બધા કુદેવમાં જાય છે. દેવ ગુરુ અને શાસ્ત્ર, રાગથી ફલાણો રાગ કરો તો ધર્મ થાય, આત્મ પૂન કરો તો ધર્મ થાય, અને નિમિત્તના આધારે ધર્મ થાય એવું ધર્મ માને અને મનાવે એ બધા કુદેવ છે. એવા કુદેવવાદીના નિમિત્તે રાગ દ્વેષ રહિત થવાય નહીં. પણ વિતરાગ સર્વજ્ઞ પુરુષે રાગાદિથી રહિત આત્મા છે એમ કહ્યું છે, એવા સાચા દેવાદિના નિમિત્તે એમ કહેનારા, એવા રાગાદિ રહિત આત્માના આશ્રય ધર્મ થાય એમ કહેનારા, એના નિમિત્તે રાગાદિ રહિત થવાય છે. એમાં પરીક્ષા ની ઉપેક્ષા કરે છે ને. 419 છે. કેટલાક જીવો જૈન સંપ્રદાયમાં જન્મીને પણ સર્વજ્ઞ દેવ કેવા હોય એનો વિચાર પણ કરતા નથી. નમો રિયંતાણુ ની માળા ફેરવે, આ પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરે એમાં આવે કે નહીં? નમો રિયંતાણુ નમસ્કાર મંત્ર બોલીને કાવસર કરવો, બોલે નમો રિયંતાણુ, આ તરફ એમને માયકું બધું હે હોય, શાસ્ત્ર કેવા હોય, જીવ પ્રતિમા કેવી હોય. 798 છે ને, એમાં એ વાત નથી. જીન પ્રતિમા કેવી હોય છે કે અક્રિય બિંબ, 220 છે. જીન પ્રતિમા કેવી હોય છે કે અક્રિય બિંબ, પરમ પ્રસન્નતાથી પૂર્ણ શાંત વિતરાગ મૂર્તિ નિર્લેપ નિર્વિકાર મુદ્રા હોય છે. કેટલા વિશેષણ દીધા છે, પરમ પ્રસન્ન શાંત વિતરાગ મૂર્તિ નિર્લેપ નિર્વિકાર મુદ્રા હોય છે. આત્માનું અસલી મૂળ, અસલમાં મૂળ શાંત અક્રિય સ્વરૂપ જોવા માટે આદર્શ સમાન છે. ધ્યાનનું કારણ જે વિતરાગતા, એનું સ્વરૂપ જેને જાણ્યું છે, તેને પૂર્ણ સ્વરૂપના સ્મરણનું એ જીન પ્રતિમા કારણ છે. આવી જીન પ્રતિમા હોય છે. એટલે અહીંયા એ મૂળ વાત નહીં છે,
બરોબર,
કે ગ્રહસ્થાશ્રમ ભલે હો, જે કાંઈ વર્તમાનમાં જ્ઞાન બળ અને પુરુષાર્થ બળ પ્રગટેલું છે મનુષ્ય પર્યાયને યોગ્ય, તેમાં સમ્યક દર્શન પ્રગટ કરવાની શક્તિ છે. એ શક્તિને સદુપયોગ કરે એટલો સવાલ છે. જ્યાં સુધી એનો સદુપયોગ થતો નથી ત્યાં સુધી ધર્મની અને સમ્યક દર્શનની પ્રાપ્તિ નથી. સદુપયોગ થતાં સહજ માત્રમાં શક્તિ છે ને, એ સહજ છે. સદુપયોગ થતાં, સદવ્યય થતાં, અપવ્યય થાય તો ન થાય પણ સદવ્યય થતાં સહજ માત્રમાં પ્રગટે એવી શક્તિ છે. નહીં તો દુરુપયોગ થાય છે. સદુપયોગ નથી થતો પણ એ શક્તિ નો દુરુપયોગ થાય છે. એટલે એમ નક્કી કરવું જોઈએ કે આ ભાવમાં કોઈ પણ પ્રકારે ગમે તેમ કરીને જે કોઈ એનો ચોક્કસ માર્ગ છે તે પરમાર્થ માર્ગને ગ્રહણ કરીને જન્મ મરણ તોડવા તોડવાને તોડવા છે એવો દ્રઢ સંકલ્પ, દ્રઢ નિશ્ચય કરવો. અહીંયા પરિણામ ચડ્યા નહીં તો પરિણામ નીચે જતા તો વાર લાગતી, પરિણામ ઉતરતા વાર નથી લાગતી. નીચે નીચેના પરિણામ થતા 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 2000 સાગર તો ઉત્કૃષ્ટ સ્થિતિ લીધી છે. નિગુદમાં જીવ ચાલુ જાય છે. 2000 સાગર તો એની વધુ વધુ સ્થિતિ છે ત્રસની. એમાં સંગની પંચેન્દ્રિય તો બહુ ઓછો કાળ મળે, બાકી તો મન વિનાનો થઈ ગયો એટલે પછી તો પરિણામના ઉતરતામાં વિવેક કરવાનો એને અવસર રહેતો નથી કે આ પરિણામ બગડી રહ્યા છે, હવે ન બગડે તો સારું એ વિચારવાની શક્તિ પણ ચાલી જાય છે. અત્યારથી જ ગણવા જોઈએ માણસે, આ બધું બધું ગણવા હોય તો આમ તો કેટલો કાળ ચાલ્યો ગયો હોય છે. ત્યારથી એને નિગોદમાંથી બહાર નીકળ્યો, એને ત્રસ પર્યાયને પ્રાપ્ત થયો. એમાં એને ત્રસ પર્યાયનો કાળ 2000 સાગર એકેન્દ્રીમાંથી બહાર નીકળીને ત્રસ પર્યાયને પ્રાપ્ત થયો, ઈયળ થયો. ત્યારથી માંડીને મનુષ્યની પંચેન્દ્રી થાય 2000 સાગરથી વધારે કાળ નથી. કેટલો વિયોગ્ય છે તો એને ખબર નથી. એ 2000 સાગરમાંથી કેટલો ગયો છે તો એને ખબર નથી. એટલે એને આજે કરવું ને અત્યારે કરવું એટલો જ વિચાર કરવો એને રહ્યો, કેમકે આયુષની ખબર નથી. કઈ સેકન્ડે આંખ નીચા છે એ તો ખબર નથી એમ છે, એ ખબર નથી. એટલે એને તો તક આવી છે, મનુષ્ય પણ છે, તક આવી છે, એ તકને એને સાધી લેવી. નહીતર કુદરતના ધર્મનો એ નિયમ છે કે તક મળવા છતાં ઉપેક્ષા કરે તો એને ફરીને તક જલ્દી મળે નહીં, એ કુદરતના ધર્મનો. એટલે એ કાર્ય કરવું જોઈએ. એટલું વજન છે અહીંયા શક્તિને બીજે લગાવી નહીં. 206 207 વસ્તુ શરીરને એડ્યું નથી. આત્મ વસ્તુ છે. આત્મા વસ્તુ પદાર્થ શરીરના જોડાણ વાળો કહેવાય છે. કાય યોગ મન વચન ને કાયાના યોગ છતાં પરમાર્થે આત્મા શરીરને અડ્યો નથી. શરીરના રુધિર લોહી માંસ આદિને આત્મા અડતો નથી. એનો ડાઘ એના ઉપર નથી પડતો. એમ એક છોલ ઉતરે ત્યાં લોહી નીકળે છે. કે છે આત્માના પ્રદેશો બરાબર જેટલું શરીર છે એટલા બરાબર ગોઠવાયેલા છે તો પણ એને આત્મા અડતો નથી. સ્પર્શનાલનો સ્વભાવ નથી એનામાં. તેથી સ્પર્શની પર્યાય પણ એને નથી. વસ્તુ શરીરને અડ્યું નથી. શરીર કર્મને અડ્યું નથી. નવકર્મ જે છે એના પરમાણુ જુદા, દ્રવ્ય કર્મની વર્ગણાના પરમાણુ જુદા. અનંત પરમાણુનો સ્કંધ જે શરીર અને અનંત પરમાણુના સ્કંધ જે કારણ વર્ગણા એ ક્ષેત્રે આકાશમાં હોવા છતાં કોઈ કોઈને અડ્યા નથી. કર્મના ઉદય શરીર મળ્યું એમ કહેવાય, પણ એ નિમિત્ત નૈમિત સંબંધની વાત છે. બાકી કર્મના પરમાણુ નોકર્મના પરમાણુને અડતા, શરીર નોકર્મ છે. અંદરમાં કારણ વર્ગના સૂક્ષ્મ પર્યાયને પ્રાપ્ત છે તે દૈવ કર્મ છે. શરીર કર્મને અડ્યું નથી. કર્મ વિકારને અડેલ નથી. આ દૈવ કર્મનો ઉદય થાય છે, પાકે છે અને એના આશ્રયે એના નિમિત્તે જીવ પોતે સ્વતંત્રપણે વિકાર ભાવે પરિણમે છે. એક દ્રવ કર્મનો ઉદય જીવના પરિણામને વિકારી ભાવને સ્પર્શ્યો. દ્રવ કર્મનો ઉદય દ્રવ કર્મમાં અને ભાવ કર્મનો ઉદય ભાવ
કર્મમાં.
બરાબર. એને કાંઈ સ્પર્શન છે છે સાથે. આખું જગત એક સાથે છે. છ દ્રવ્યોને છ દ્રવ્યના પરિણામ એક સમયમાં થઈ રહ્યા છે. સાથે છે એટલે હું એટલે એને જોડી દેવું, લાગુ પાડી દેવું. ને રસ્તામાં તમે એક એક સાથે ઘણા જ આવશો એટલે હું થઈ ગયો. બધા એક કુટુંબ સાથે એમ નક્કી કરવું, શું કરવું નક્કી. મિત્રો છે એમ નક્કી કરવું, શું કરવું. સગા છે એમ નક્કી કરવું. સૌ સોમના રસ્તે સૌ ચાલ્યા જાય છે. ભલે સાથે ચાલે પણ સૌ સોમના રસ્તે સૌ ચાલ્યા જાય છે. જળ કર્મ જળમાં પરિણમી રહ્યા છે, પરમાણુ પરમાણુમાં પરિણમી રહ્યા છે, જીવો જીવોમાં પરિણમી રહ્યા છે, આકાશ આકાશમાં પરિણમી રહ્યું છે, કારણ કારણમાં પરિણમી રહ્યા છે. કોઈ કોઈને કોઈ પરિણામ આવતો નથી. પ્રશ્ન છે તો બે દિવસ પહેલા સિદ્ધ ભગવાન ને નિમિત્ત શું છે? પ્રેરણમાં નિમિત્ત હોવું જ જોઈએ ને. કા નિમિત્ત છે? કાળાણું એને નિમિત્ત છે. પણ એ કાળાણું શાશ્વત છે, અનાદિ અનંત. આ લોકમાં કાળના અણુઓ અરૂપી જળ જળ રૂપી જળ રૂપી છે એવાની છે. અનાદિ અનંત છે અને પાંચે બાકીના દ્રવ્યોને પરિણમનમાં એને નિમિત્ત ગણવામાં આવે છે. પણ એ પરિણમવાની શક્તિ વાળા છે એને. છે બધા દ્રવ્યોને પરિણમવાની શક્તિ પોતાની ઉપાદાનની છે, નિશક્તિ છે. નથી પરિણમવાની શક્તિને કારણનો પરિણામ આવે છે એમ છે. કર્મનો ઉદય વિકારને અડેલ નથી. વિકાર નિર્મળ પર્યાયને અડેલ નથી. મોક્ષ માર્ગી જીવને નિર્મળ પર્યાયનો પણ ઉદય છે, નિર્મળ પર્યાય પણ પ્રગટેલી છે અને વિકારનો અંશ પણ પ્રગટે છે. છતાં અંદરમાં વિકાર છે નિર્મળ પર્યાયને અડતો નથી. બે જુદા જુદા, અને નિર્મળ પર્યાય સ્વપ્રેમને અડીલિંગ નથી એમ કે છે.
બરોબર,
નિર્મળ પર્યાય જે દર્શન જ્ઞાન ચારિત્ર ની આનંદ ની શુદ્ધ થઈ એ ત્રિકાળી ધ્રુવ કુટસ્થ જે કારણ પરમાત્મા સામાન્ય દ્રવ્ય સ્વભાવ શક્તિરૂપ તત્વ છે એને અડધું એક વ્યક્તિ છે ને એક શક્તિ છે.
બરોબર,
એક નિત્ય છે ને એક અનિત્ય છે. ત્રિકાળી શુદ્ધ સ્વભાવ નિત્ય છે, સમય સમય ની પર્યાય અનિત્ય છે. એ અનિત્યતાનો ધર્મ એનો પોતાનો છે, એ બહુ અનિત્ય ધર્મ ત્રિકાળી દ્રવ્યને નથી, એને નિત્ય ધર્મ છે. દ્રવ્યનો ધર્મ નિત્ય છે, પર્યાયનો ધર્મ અનિત્ય છે, એકબીજાના વિરુદ્ધ ધર્મો છે. ઠીક, નિર્મળ પર્યાય હોવા છતાં વિરુદ્ધ ધર્મ વાળા છે. નિત્ય અનિત્યની અપેક્ષા એ તો એ ક્ષણિક છે, એક જ સમયની આયુષ વાળું છે, એકને આયુષનો પાર નથી, અનાદિ અનંત છે. બે એક્સ્ટ્રીમ પોઈન્ટમાં છે, છેલ્લી હદે પર્યાય છેલ્લી હદે આયુષ ધરાવે છે એક સમયને. દ્રવ છે એ અનાદિ અનંત આયુષ ધારી છે, એને કોઈ હદ નથી નાશ થવાનો.
બરોબર,
બે ને હામે હામા વિરુદ્ધ પૂરા વિરુદ્ધ ધર્મ છે. દ્રવ પર્યાય સામાન્ય દ્રવ્યને પર્યાય એક જ પદાર્થના અંગ હોવા છતાં એક જ પદાર્થના અંશ હોવા છતાં તદ્દન વિરુદ્ધ ધર્મ વાળા છે. વિરુદ્ધ સ્વભાવ છે એમ કહેવાય, વિરુદ્ધ ધર્મ વાળા છે. નિર્મળ પર્યાય ને અનિર્મળ એટલે વિકારી પર્યાય. પર્યાયમાં બે જાત, એક વિકાર વાળી ને એક અવિકાર વાળી, નિર્વિકાર ને અવિકાર વાળી, બે જાતની
પર્યાય.
એટલે અહીંયા કહે છે કે બે પર્યાય સાથે હોય મોક્ષ માર્ગી જીવને, જેને મિશ્ર પર્યાય કહે છે. પૂરો પૂરો પરમાત્મા નથી થયો, સાધ્ય નથી થયું, સિદ્ધ નથી થયો.
બરોબર,
ત્યાં સુધી સાધક દશામાં અંશે સાધકપણું ને અંશે બાધકપણું વર્તે છે. મિથ્યા દ્રષ્ટિ જીવને એકાંતે બાધકપણું વર્તે છે, સાધકપણાનો અંશ જ નથી એને. અને સમ્યક દર્શન થયા પછી સાધક બાધક બે અવસ્થા છે, છતાં એકબીજાને અડતા નથી. અરે નિર્મળ પર્યાય છે એ ત્રિકાળી દ્રવ્યને અડતી નથી. આહા, વસ્તુ સ્વભાવ સૂક્ષ્મ છે, આવો અંદરમાં સૂક્ષ્મ વસ્તુનો સ્વભાવ છે. દેખાય બધું એક સાથે, એક શરીર સહિત જીવને જુઓ. મોક્ષ માર્ગી જીવ ગયો તો શરીર છે એને કર્મો છે, એને વિકારાંશ છે, એને અવિકારાંશ છે, એને શુદ્ધાત્મા છે.
બરોબર,
છતાં કોઈ કોઈને પરેશાન નથી. આમ લઈ લીધો, આવો વસ્તુનો સ્વભાવ સૂક્ષ્મ છે, એક પ્રદેશનો બીજા પ્રદેશમાં અભાવ છે. આમ લીધું, એકનું ક્ષેત્ર ખેતર, બીજાનું ક્ષેત્ર નથી, પોતપોતાના ક્ષેત્રમાં સૌ કામ કરે છે. એમ કે શરીરના ક્ષેત્રમાં આત્માનું ક્ષેત્ર નહીં એમ કે છે. શરીરનું ક્ષેત્ર છે ત્યાં કર્મનું ક્ષેત્ર નહીં, કર્મનું ક્ષેત્ર છે ત્યાં વિકારનું ક્ષેત્ર નહીં, વિકારનું ક્ષેત્ર છે ત્યાં અવિકારનું ક્ષેત્ર નહીં, અવિકારી પર્યાયનું ક્ષેત્ર ત્યાં દ્રવ્યનું ક્ષેત્ર નહીં. એક ક્ષેત્રમાં તો બીજા ક્ષેત્ર નો અભાવ, પણ એક ગુણમાં બીજા ગુણ નો અભાવ, જ્ઞાન ગુણમાં આનંદ ગુણ નો અભાવ, આનંદ ગુણમાં અસ્તિત્વ ગુણ નો અભાવ. કેમ કે એક ગુણ બીજા ગુણ સ્વરૂપે નથી, એને અતદભાવ કહે છે. એક ગુણમાં બીજા ગુણનો અભાવ, એક પર્યાયમાં બીજા પર્યાયનો અભાવ એમ કહે છે. અતદભાવ, એ ભાવે એ નથી, એ ભાવે તે, ભાવે તે નથી. ગુણો તો એક સાથે એક સમયમાં બધા ગુણોની હયાતી છે. પર્યાયમાં તો શું છે, એક પર્યાય પછી બીજી પર્યાય થાય છે. એક પર્યાયના સદભાવમાં બીજી પર્યાયનો સદભાવ ન હોય એક તે પર્યાયના વ્યયમાં બીજી પર્યાયનો સદભાવ હોય, પણ સદભાવમાં બીજીનો સદભાવ ન હોય. જ્યારે ગુણોમાં તો એક સાથે અંતનો સદભાવ છે, છતાં એ ગુણમાં બીજા ગુણનો અભાવ છે. એક પર્યાયમાં બીજી પર્યાયનો અભાવ છે, વિભાવ વ્યંજન પર્યાયનો સ્વભાવ વ્યંજન પર્યાયમાં અભાવ છે, આકાર વ્યંજન એટલે આકારની પર્યાય. કાલે વિસ્તારથી લેશું. આ રીતે વસ્તુનો સ્વભાવ સર્વજ્ઞે જેવો જોયો તેવો
જય હો ભગવત સુંદર.